આઠમી દ્રષ્ટિની સજાનું રેકોર્ડિંગ પૂરું થયા પછી આ સીડીમાં જગ્યા ખાલી રહેતી હોવાથી અહીં વીસમા આલ્બમમાં વચનામૃતજીના પત્ર ક્રમાંક 954 પાર્ટ 3 રેકોર્ડ કરેલ છે, જેની સમજણ શ્રી વસંતભાઈ સાહેબે આપેલી છે.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આંક 954 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. પરમ કૃપાળુ દેવે જીવનના ઉપસંહાર રૂપ જે અંતિમ પદ આ રાજકોટ નગરીની અંદર એમણે જે પદની રચના કરી છે, એમાં જે જગતના જીવોને પરમાર્થ માર્ગમાં સાધનાનો લક્ષ્ય છે અને એ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે સાધનાનો ક્રમ છે, બંને વસ્તુના સમન્વય રૂપે જીવનભરની પણ જન્મ જન્માંતરના અનુભવનો જે નિચોડ છે એ કૃપાળુ દેવે આ અંતિમ પદની દેશનામાં પ્રકાશિત છે. ક્રમબદ્ધ રીતે એક એક વાતને બહુ જ સંક્ષિપ્તની અંદર, સંક્ષેપથી પરંતુ છતાં કોઈ પણ પ્રકારનો ગૂંચવાડો ન રહે એ રીતે ખૂબ સરળતાથી, ખૂબ સુગમતાથી આ પુરુષે આપણને મુમુક્ષુઓને મુક્તિના માર્ગનો બોધ આપ્યો છે. યોગીઓ એટલે મોક્ષના માટે પ્રયત્ન જે કરે છે તે બધા યોગી જ છે, જે મોક્ષના હેતુથી ક્રિયાઓ કરે છે, વ્યવહાર કરે છે, આ બધા યોગીઓનો લક્ષ્ય પોતાના મૂળ શુદ્ધ આત્મપદને પામવાનો છે. પણ આ આત્મપદ એ અમૂર્ત અને અરૂપી હોવાને કારણે, નિરાકાર હોવાને કારણે અગમ્ય છે. એ આત્માનો સ્વરૂપનો સ્વભાવ અગમ્ય છે અને અગમ્ય સ્વભાવ સામાન્ય રીતે જગતના જીવોની જે ભૂમિકા છે એનાથી પકડાતો નથી, એટલે જીન પદથી એ દર્શાવ્યો છે. અવલંબન વિના જગતના જીવો પરમાર્થ માર્ગમાં આત્મ સ્વરૂપની સાધના પણ ન કરી શકે, એટલે અવલંબન લીધું છે જીનેશ્વર, સહયોગી જીન સ્વરૂપ અરિહંત તીર્થંકર કેવડી પરમાત્મા, એ અવલંબન છે. અને આ આત્માની શુદ્ધ ચૈતન્ય જ્યોતિ નિરાકાર થતા પહેલા સર્વોત્કૃષ્ટ અવસ્થામાં જો કોઈ હોય તો આત્માનો સર્વોત્કૃષ્ટ અવસ્થાની અંદર એ સહયોગી પર્યાય છે કે જે જગતના જીવોને ઉપકારી છે, કારણ કે એ જ પર્યાયની અંદર જગતના જીવોને આત્માની મુક્તિનો માર્ગ, પરમાર્થનો માર્ગ આલોકિત કરે છે તે અરિહંત પરમાત્મા છે. એ અરિહંત પરમાત્મા છે, એટલા જ માટે એ જે આત્મજ્યોતિ છે જે ઉત્કૃષ્ટ સ્વરૂપમાં છે, પછી તો નિરાકાર છે, પછી તો અમૂર્ત છે, પછી તો અદ્રશ્ય છે, પછી અરૂપી છે, પરંતુ એની અંતિમ અવસ્થાની અંદર જે છે એ સયોગી છે, અરિહંત અવસ્થા છે. એ અરિહંત અવસ્થાને આ મહાત્મા પુરુષોએ કહ્યું છે કે કેવી અદ્ભુત એ ચૈતન્ય જ્યોતિ છે, અને એ ચૈતન્ય જ્યોતિને અવલંબન લઈ અને જગતના જીવો એ પોતાના પરમાર્થ માર્ગની સાધના કરે છે. તો એ જીન પ્રવચન જેણે માર્ગને આલોકિત કર્યો છે એવા આર્ય. ધન ધન શ્રી અરિહંત રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા. અમે તો એ અરિહંતને ધન્ય કહીએ છીએ કે જેમણે અમને માર્ગનું સ્વરૂપ આપ્યું, જેમણે આત્મા ઓળખાવ્યો, લોક ઓળખાવ્યો, જીવ ઓળખાવ્યો અને જગતનું સ્વરૂપ ઓળખાવ્યું, અને એ જગતથી જીવને મુક્ત થવાનો માર્ગ આલોકિત કર્યો. એ અરિહંત પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, કારણ કે એ પરમાત્માની પાસે ઉત્કૃષ્ટ અતિશયયુક્ત એ વાણીનો યોગ હતો. એ વાણીએ કરીને એમણે આ વ્યક્ત પ્રકારે કહી શકાય એવું આત્મતત્વ જગતના જીવોને આપ્યું. માટે અરિહંત પદનો ઉપકાર જગતના જૈન શાસનનું એ તો અધિષ્ઠાન છે. પરંતુ એની દેશના પણ જગતના જીવો જેને હજુ આત્માની ઓળખાણ નથી એ ભગવાનના પ્રવચનને પામી શકે એમ નથી. એના રહસ્યને, એના ભેદને, એના આશયને, કોઈ પણ પ્રવચનને પામવું એટલે એનો શબ્દાર્થ પકડી લેવાથી વાત નહીં સરે. શબ્દાર્થ પકડવાથી નહીં, એનો પરમાર્થ શું છે, એનો આશય શું છે, એનો ભાવ શું છે એ પકડવું. અને એ પકડવા માટે જ્યારે થઈને આપણું કોઈ સાધન કામ ન કરે ત્યારે કહે છે કે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખકાર. કારણ કે મતિમાન પુરુષ એ તો થાકી જવાનો છે. બુદ્ધિના આધાર ઉપર જીન પ્રવચનના ભેદને ઉકેલવા વાળો તો થાકી જશે. એટલે અહીંયા કહે છે કૃપાળુ દેવ કે સદગુરુનું અવલંબન લઈ સુગમ અને સુખકાર. પણ એ સૌ સદગુરુનું અવલંબન તો તારું જેવું છે એવા જીવનના આધારે લેવા જઈશ તો પામીશ નહીં. પાત્રતા વિના બોધનું પરિણામ ન થાય. અને એટલા જ માટે સદગુરુના બોધનું અવલંબન લેવા માટે પણ ભગવાન એ કહ્યું કે ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિજન સંગતિ રતિ અતિ સંયમ યોગ ઘટિત. યાદ રાખો, પરમાર્થ માર્ગની અંદર સદગુરુના ઉત્કૃષ્ટ બોધને પ્રાપ્ત કરવો હશે તો પાત્ર બનીને ભગવાન પાસે જઈશું, પાત્ર બનીને સદગુરુનું શરણ લઈશું. અને એના માટે જીન ચરણની, જીનેશ્વર ભગવાનની આજ્ઞાની ઉપાસના અતિશય ભક્તિ. ભક્તિ વિના આ નિર્મળતા ચિત્તની છબી સંભવિત નથી. સંસારના અનેક સંકલ્પ વિકલ્પોથી આ ચિત્ત દૂષિત થયું છે. સંસારના પદાર્થ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, સંયોગો પ્રત્યે, સંબંધ પ્રત્યે, કારણ પ્રત્યે એટલો બધો જીવનો મોહબુદ્ધિથી લગાવ લાગેલો છે કે આની મલિનતાનો કોઈ પાર નથી. કેટલા પડડ ઉખેડ, આ તો ડુંગળીના ફોતરા જેવું છે. ઉખેડા જ કરો, ઉખેડા જ કરો, ઉખેડા જ કરો. એમ આ ચિત્તની જો નિર્મળતા કરવી હશે તો જીનેશ્વર પરમાત્માની ભક્તિ અને મુનિજનોનો સંઘ, જે પરમાર્થ માર્ગના સાધક છે એના પ્રત્યે પ્રેમ અહોભાવ આવવો જોઈએ. એ અહોભાવ સંયમ યોગ ઘટિત. અને જીવનમાં સંયમ હોવો, વિરાગ હોવો, વૈરાગ હોવો. જીવનમાં જો વૈરાગ નથી, ત્યાગ વૈરાગ્ય નથી, જ્ઞાન થવાની કોઈ સંભાવના નથી, ભૂમિકા નથી. ગુણ પ્રમોદ અતિશય રહે. જગતમાં જીવીએ છીએ એટલે બાહ્ય દ્રષ્ટિ થાય, આંખ છે તો ઉઘડે પણ કરી ક્યારેક તો કે છે ત્યારે ગુણ પ્રમોદ જગતના જીવોના આત્મગુણોની અનુમોદના કરતો રહેજે અને અંતર્મુખનો યોગ રાખજે. તારા મન વચન કાયના યોગ છે એને અંતર્મુખ કરવાના છે. અંતર્મુખ કરવાથી દોષનું દર્શન થશે. અને જગતની આંખ ખુલી રાખ ત્યારે દોષનું દર્શન કરીશ ને. બહિર્મુખ હોય ત્યારે જગતના ગુણોની અનુમોદના કરજે અને અંતર્મુખ થાય ત્યારે સ્વદોષનું દર્શન કરજે. કારણ કે દોષ ટાળવા છે અને ગુણને ગ્રહણ કરવા. દોષને ટાળવા છે, ગુણને ગ્રહણ કરવા છે. એટલે અહીંયા કહ્યું કે પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. આ જીન પ્રવચન જે અતિ દુર્ગમ હતું એ જો આ ભૂમિકાની અંદર સદગુરુના બોધનું શરણ શ્રવણ કરીશ અથવા શરણ લઈશ તો આ જીનેશ્વરનો જીન દર્શન અનુયોગ ભગવાનના ચારે અનુયોગ છે ને તને સમજાય છે. સબ આગમ ભેદ સુજ ઉર વસી. પછી એમાં દ્રવ્યનો યોગ શું ને ચરણ કરણાનો શું, ગણિતાનો યોગ અને કથાનો યોગ, આ બધા જ જીન દર્શનના યોગ. એક આવી પ્રકારની ઉત્તમ પાત્ર જીવ સદગુરુના અવલંબને જાય એટલે એને જીન દર્શનનો અનુયોગ છે એ સદગુરુ વડે પ્રાપ્ત થઈ જાય. અહીં સુધીની આપણે વાત કરી. કેવો પ્રાપ્ત થાય સાહેબ? એક સદગુરુને મળીએ, એક સદગુરુનું અવલંબન લઈએ એટલે આખા જીન દર્શનનો યોગ પ્રાપ્ત થાય. ચારે ચાર યોગ, દ્રવ્યાનો યોગ, કરણાનો યોગ, ગણિતાનો યોગ અને આ કથાનો યોગ, આ જીન દર્શન અનુયોગ સદગુરુની અંદર આવી ગયા તો કે હા. કેવી રીતે આવી ગયા? ભગવાન આગળ વધે છે. ઉપા પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે ઉદાહરણ પણ. એક ઉપમા આપીને આ કૃપાળદેવ એક ઉપમાથી કેટલા અદભુત રહસ્યનો ખુલા કરે છે. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે એમ પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ દેવું. એક સદગુરુ સત્પુરુષના એક વાક્યમાં અનંત આગમ સમાયેલા છે. સત્પુરુષના એક વાક્યમાં આપણી અવસર પેઢીના આગમ 45, એથી વધારે તો નથી ને, કોઈએ 5 મહિના, કોઈએ 32 મહિના, પણ વધારેમાં વધારે માનનારા કેટલા? 45. 32 વત્તા 5નો સરવાળો કરી તો કેટલા? અનંત તો ન થાય ને. કૃપાળુ દેવ એમ કે છે તો એને ખબર નથી આગમ કેટલા છે. એક સત્પુરુષના વચનમાં અનંત આગમો રહેલા છે, તેને ખબર નથી આગમ કેટલા છે. આવી અનંત અવસર પેઢી થઈ, અનંત તીર્થંકરો થયા, એને અનંત વાર દેશનાઓ દીધી, અનંત ગણધરોએ એ વાણીને ગુણી લીધી, ગૂંથી લીધી, અને એ વાણી ગૂંથીને શાસ્ત્રો કર્યા, આગમો થયા. એ બધા આગમો કેટલા થયા પૂર્વે? તો તીર્થંકર અનંત થયા તો આગમ કેટલા થયા? 5. બસ આ 5 સિવાય છઠ્ઠું આગમ નહીં. કઈ કારણ? અનંત આગમ રહેલા છે. ઉદાહરણ આપે છે એમ, પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ પૂર્વ 14ની લબ્ધિનું ઉદાહરણ પણ. એક આખો સાગર કેવો છે? એક બિંદુ સાગરનું લઈએ એટલે સાગરનો સ્વાદ મળી જાય. સાગરનું એક બિંદુમાં આખા અગાધ સમુદ્ર, એના એક બિંદુથી સમુદ્રને માપી શકાય છે કે આ સમુદ્રનું સ્વરૂપ શું છે, એનો સ્વાદ શું છે. તો એ આખો એક બિંદુમાં ઉલસી આવે છે. આખા સાગરનું સ્વરૂપ બિંદુમાં પણ સમાય છે, કારણ કે જે બિંદુમાં છે એ જ આખા સાગરમાં છે. એમ એક સત્પુરુષના વાક્યમાં 14 પૂર્વની લબ્ધિ છે, એ એના એક વાક્યમાં છે. 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ. તો સાગરની ખારાશને માપવા માટે અથવા જાણવા માટે આખા સાગરનું પાન કરવાની જરૂર નથી, એક બિંદુ બસ છે. એમ આખા જે જીન દર્શનના અનંત આગમો છે, અને એ આગમોને જાણવા માટે જ્ઞાની પુરુષે કહ્યું છે કે કેટલા? તો કે 14 પૂર્વનું જ્ઞાન થાય. અને એ પૂર્વની વ્યાખ્યા અદભુત છે. એક હાથીના વજન જેટલી શ્રાય, એ શ્રાયથી જેટલા શાસ્ત્રનું સર્જન થાય એને એક પૂર્વ કહેવાય. અને એમાં પછી ઉત્તરોત્તર બીજામાં 2 હાથી, ત્રીજામાં 3, ને ચોથામાં 4, ને એનું તો પાછું આખું શાસ્ત્રની પરિભાષા અદભુત છે. એવું 14 પૂર્વની લબ્ધિ, એ જેમ સમુદ્રના એક બિંદુની અંદર આખો સમુદ્ર ઉલસી આવે, એમ આ એક સદગુરુના વાક્યની અંદર, એક સદગુરુના વચનની અંદર આ અનંત આગમો ઉલસી આવે છે. 14 પૂર્વની લબ્ધિનું ઉદાહરણ પણ તે આ ઉદાહરણ છે. જો જીન પ્રવચનની દુર્ગમ્યતાને પામવી છે, પરંતુ મતિથી નહીં પામી શકાય, મતિમાન તો થાકી જશે અને અતિ મતિમાન વહેલો થાકશે. એટલે ત્યાં કહ્યું કે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખકાણ. તો સાહેબ કેવી રીતે બને? પણ જો જીવનની પાત્રતા હોય તો. ભગવાન મહાવીરજી આ ગુણોને બાજુ ઉપર રાખી દે, એ સજ્જનતાના લક્ષણ છે, એ તો ઠીક છે, બધું આમ છે તેમ છે. અરે ભાઈ, તત્વ પામીશ કેવી રીતે? જો વિશાળ બુદ્ધિ નથી, જો મધ્યસ્થતા નથી, જો સરળતા નથી, અને જો જીતેન્દ્રિય પણ નથી. વિશાળ બુદ્ધિમાં આ ગચ્છમતની કલ્પનામાં ક્યાંય રોકાઈ જાય છે? આ કોઈ અમન્ય કે શાસ્ત્રના અભિનિવેશમાં ક્યાંય રોકાઈ જાય છે? એ મધ્યસ્થતા જોશે. જ્યાં સુધી સતની ઉપલબ્ધિ ન થાય ત્યાં સુધી જગતની અંદર દેખીતા મત મતાંતર છે, પણ એ મત મતાંતરની અંદર હજુ તને એની અંદર સતને નિરખવાની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ નથી. માટે મત મતાંતરમાં મધ્યસ્થતા રાખવી. જ્યાં સુધી સત્યની ઉપલબ્ધિ ન થાય ત્યાં સુધી પોતે ગાંઠ વાળીને બેસી જવાની જરૂર નથી. સરળતા અને આવી મધ્યસ્થતા હશે તો સરળતાથી જ્યાં સતની ઉપલબ્ધિ થાય ત્યાં સહેજે નો સ્વીકાર કરજે, અને ત્યારે એકય પ્રતિબંધ તારો આડો ન આવવો જોઈએ. પછી સ્થાન વિશેષનો પ્રતિબંધ, ગુરુ વિશેષનો પ્રતિબંધ, ને ભાઈબંધ વિશેષનો પ્રતિબંધ, ને સ્વજન સંબંધી પ્રતિબંધ, અનેક પ્રકારના લોક પ્રતિબંધ છે, લોકના એક એક પ્રતિબંધ છે. કૃપાળુ દેવે કહ્યું છે કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે, એક પણ જગ્યાએ આ ભાવ પ્રતિબદ્ધ નહીં થવો જોઈએ. જગતમાં પરની સાથે પ્રતિબદ્ધ થયેલો ભાવ એ પ્રતિબંધ છે, પ્રતિબંધને તો છોડવો જ પડે. સરળ જીવ વિના પ્રતિબંધ છૂટે નહીં, સરળતા આવ્યા વિના જીવમાં પ્રતિબંધ જાય નહીં. માયા ને દેખાવ કરવાનો ભાવ થઈ જાય, અને માયામાં અંદર પ્રતીતિ કઈ હોય અને બહાર દેખાવ કઈ કરે, બહુ કપરી સ્થિતિ છે માયાની તો. અને જીતેન્દ્રિય પણ સંયમ યોગ ઘટિત, ભાઈ ગમે તેટલી તારી ફિલોસોફી હોય પણ એક વાત સત્ય છે કે આ પરમાર્થ માર્ગ એ વિતરાગતાનો માર્ગ છે, અને વિતરાગતાના માર્ગની અંદર સંયમ, જીવનમાં યમ નિયમ વ્રત દાન ધર્મ પુણ્ય દયા આ કઈ નથી તો જીવન જ નથી. પરમાર્થને માટે થઈને આ જીવન છે. સંયમ વિના જૈન ધર્મ ઉગી ન શકે, સંયમની ભૂમિ વિના પરમાર્થ માર્ગનું બીજ ફલિત નહીં થાય. સંયમ યોગ કરી ત્યારે આ આખા જીન દર્શનનો અનુયોગ તમે એક સત્પુરુષના વચનની અંદર મળી જશે. એ ઉદાહરણ આપે છે કે 14 પૂર્વને વાંચવા જવા માટે શું કરવું સાહેબ, અમે કે દિવસે વાંચી શકીએ? તો કે એક સત્પુરુષની આજ્ઞાના આરાધનમાં 14 પૂર્વની આરાધના આવી જશે. વસ્તુને સમજવી પડશે, ખૂબ સમજવી પડશે. સમજણ એ એક જ આધાર છે. સમજણ નથી ને બાકીનું બધું જ્ઞાન છે ને એ સ્વચ્છંદ સિવાય કઈ નથી. સમજણ જોઈએ. કૃપાળુ દેવે આ સમજણ માટે કેટલી બધી વાત મૂકી છે. અરે આખા મોક્ષ માર્ગનો પ્રારંભ જ એમણે સમજણથી કર્યો છે. જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખણ સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. સ્વરૂપ સમજાયું નથી, જેમ છે તેમ યથાર્થપણે બોધનું પરિણમન થયું નથી. આ સમજણ જોઈએ, અને સમજણ એ આખો મોક્ષ માર્ગનો પ્રારંભ છે, અને મુમુક્ષુ જીવની આત્માર્થી જીવની ઓળખાણ પણ એ સમજણથી છે. જ્યારથી એનામાં સમજણ આવી, સરળતા છે તો સમજણ છે, મધ્યસ્થતા છે તો સમજણ છે, નહીં તો વિશાળ બુદ્ધિ છે તો સમજણ છે, બંધાયેલો છે એને કોઈ સમજણ હોતી નથી. એ સમજણ કરવું જ્યાં જ્યાં જે જે યોગ્ય તે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન એ આત્માથી જન જીવ છે સે દસમ જે સમજે તે આ સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માં નિમિત્ત કારણ આત્મર્થી એ જ કે જ્યાં જે યોગ્ય છે તે સમજે. પૂર્ણતાની ઉપલબ્ધિ થઈ નથી ત્યાં સુધી સદગુરુના આશ્રય પોતાની ભૂમિકા પોતાની યથા પદવી પોતાની જે શ્રેણી છે એ શ્રેણીએ વસ્તુને તત્વના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરે.
પેલા નહીં અંદરથી ચોથાનું ઠેકાણું નથી ને પેલામાં હજી આવ્યો નથી અને તેરમાની વાત કરે એ બધી અપાત્ર વાત છે. સમજણ નથી. કૃપાળુદેવે કહ્યું કે ત્યાં સુધી ચોથાની ભૂમિકા ન સમજાય. ચોથે આવે નહીં ત્યાં સુધી સાતમાનું પદ ન સમજાય અને સાતમે ન આવે ત્યાં સુધી તેરમાની વાત કરવી વ્યર્થ છે. એની કલ્પનામાં જ એ ત્યાં સુધી જે કંઈ વાત કરે તે કલ્પનાને સ્વચ્છંદ સિવાય કહે કઈ પોતાનો મત જો હોય તો સદગુરુનો આધાર હોય તો સદગુરુની વાત છે, એ તો પામેલા પુરુષની વાત છે. ત્યાં પોતે નિમિત્ત બની જાય છે માત્ર. પણ એટલો સરળ હોવો જોઈએ નિમિત્ત બનવા જેટલો. ખૂબ સરળ વાત છે. સીત સમ જીવ હોવા છતાં સમજે તે થાય અને સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો છે. આ સમજણ બહુ મોટી ચીજ છે. અને એની કેવી રીતે આ સમજણ, સમજણ એટલે શું, સમજવું એટલે શું, શું અમે નથી સમજતા? મનની અંદર વિકલ્પ આવી જાય, શું અમે નથી સમજતા? અહમ છે ને અનાદિકાળનો છે, અંદર હુંકાર કરી ઉઠ્યો, ચોટ લાગી જાય છે અહમને અને સહન કરી શકતો નથી. ક્યારેક બોલે ને ક્યારેક ન બોલે ને તો રોષમાં આવી જાય કે અમને સમજણ નથી. ભગવાને કહ્યું કે હા સમજ્યા તે કોઈને પૂછવા જવાની જરૂર નથી કે આપણે સમજ્યા કે નહીં. સમજ્યા તે તું કેટલો સમાઈ શકે છે તારામાં, તું કેટલો સમાઈ શકે છે તારામાં. અનંત ભાવોનો સ્વામી તું, એમાં આખા રોજે રોજનું તું, એક એક કલાકનું સર્વૈયું કાઢ અને તારા ભાવમાં કેટલો સમાયો અને બહારના ભાવમાં કેટલો ગયો એટલે ખબર પડે કે સમજણ કેટલી. બહુ મુશ્કેલ છે આવા સદગુરુના આશ્રય, આવા સદગુરુના આશ્રયથી, અવલંબનથી આ જીન દર્શન પ્રાપ્ત થશે. અને એનું ઉદાહરણ કહ્યું કે એક બિંદુમાં સાગર આવી જાય છે, સાગરના ગુણ આવી જાય છે, સાગરનું જે સ્વરૂપ છે આવી જાય છે, સાગરનું લક્ષણ આવી જાય છે. એમ એક સદગુરુના વાક્યમાં, એક સત્પુરુષના વચનમાં આ 14 પૂર્વની લબ્ધિ આવી જાય છે. એ ઉદાહરણ આપીને કહ્યું છે.
વિષય વિકાર સહિત જે રહામતી નાયો પરિણામની વિષમતા તેને યોગ આયો.
સાહેબ તમે કહો છો આવા પ્રવચન સમુદ્રના ઉદાહરણથી 14 પૂર્વની લબ્ધિ, એક સદગુરુથી જીન દર્શનનો અનુયોગ આ જીવને પ્રાપ્ત થાય તો અમે તો કેટલાય ગુરુ બદલાવી લઈએ અને કેટલાયના ગુરુ થયા પાછા, ડાયા તો ડાપણ તો કઈ ઓછું નથી, કેટલાય ગુરુ બદલાવી નાખ્યા અને કેટલાયના ગુરુ થયા, અમને તો કઈ મેળવું નહીં, અમને તો કઈ મેળવું નહીં, કોઈ લાભ થયો નહીં. અમે તો ઓલા વખાએ કીધું એમ એક જ ઠેકાણે જ્યાં જ્યાં ગયા એમ ઓલા તિલક કરતા 53 ગયા ને જપમાળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યો ખા બ્રહ્મના. અમે આ કેટલા ચોમાસા, કેટલા સાધુ મહારાજ, સાધુ સંત, સાત્વી મા સતી, કેટલાકને સાંભળી નાખતા, કંઈક આચાર્ય આપણે હાથ નીચે આવી ગયા આમ કે હું જ્યાં બેઠો છું આચાર્ય તો બદલાતા જાય, 40 વર્ષથી આપણો થોડો જ્યાં છે. પણ તોય અમને આ યોગ થયો એ અયોગના રૂપમાં પરિણમ્યો, કાંઈ હાથમાં ના આવ્યું. યોગ શું થયો? અયોગ. ભગવાને કહ્યું કે આ યોગ અયોગ થવાનું કારણ વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ થયો. ભાઈ આવા સત્પુરુષના બોધ અને સત્પુરુષની વાણીનું વાંચન અને શ્રવણ કરતી વખતે મતિના યોગ કેવા હતા? વિષય વિકાર સહિત, વિષય વિકાર સાથે રાખીને સત્પુરુષને સાંભળ્યા છે, વિષય વિકારને છોડીને નથી સાંભળ્યા. વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ, આ મતિના યોગ એટલી પ્રકારે છે કે જીવને પોતાને એ મતિના યોગનું ભાન પણ આવતું નથી, અને કોઈ બતાવે તો એ સહન પણ થતું નથી. બહુ આકરી વાત છે. એટલે શું થયું છે કે પરિણામની વિષમતા. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તત્વજ્ઞાન એને સાંભળ્યું તો પરિણામ કેવું? વિષમ. પરિણામ વિષમ છે. સારામાં સારો પદાર્થ સાત્વિક હોય પણ શરીરની હોજરી કામ ન કરતી હોય અથવા શરીર જ બીમાર હોય તો પેલો પદાર્થ શક્તિ કેવી રીતે આપે? પદાર્થ સારામાં સારો છે, સામગ્રી સરસમાં સરસ છે, સાત્વિક છે, ઉત્કૃષ્ટ છે, જગતની અંદર એથી શ્રેષ્ઠ નથી, શક્તિવર્ધક. એ બધો જ પદાર્થ આપણે લીધો પણ શરીર રોગિષ્ઠ હોય તો શું પરિણામ થાય? વિષમતા. 20 થઈ જાય 20, એને ઘી પણ પચે. ઘી સાકર ઉત્તમ દ્રવ્યો છે, ઉત્તમ સામગ્રી છે કે જે આહાર વર્ગણાની દ્રષ્ટિએ કોઈને પૂછો તો કે બિલકુલ સાત્વિક ઉત્કૃષ્ટ, અને એનાથી શરીરના બંધારણ થાય, આમ થાય, સપ્ત ધાતુનું સર્જન થાય, પણ ખુદ રોગિષ્ટ છે, એનું શું કરવું? ખુદ રોગિષ્ટ છે. એમ ચિત્તને વિષય વિકારથી મલિન કર્યું છે, રોગિષ્ટ ચિત્ત છે. ચિત્તની શુદ્ધિ કરી નથી, ચિત્તની નિર્મળતા થઈ નથી. ભક્તિ વિના ચિત્તની નિર્મળતા થાય નહીં, અને એ કરી નથી. ચિત્તમાં વિષય વિકાર છે. સંસારના અનેક સંગ પ્રસંગ અને સંસારના અનેક વસ્તુ અને પદાર્થ સાથે માલિન્ય બુદ્ધિથી, મોહ બુદ્ધિથી, આસક્તિ ભાવથી આ ચિત્ત જોડાયેલું છે, મલિન ચિત્ત છે. એટલે અગા શાસ્ત્રમાં પ્રભુ શ્રીએ કહ્યું કે ચોખ્ખો થઈને આવો. તો એક ભાઈને શંકા થઈ કે નાઈ ધોઈને આવ્યા તો ભગવાન આમ કેમ બોલ્યા કે ચોખ્ખો થઈને આવ? ભાઈ ચોખ્ખો થઈને આવ એટલે અમારે કઈ તારા કપડા નથી જોવા, તારું રૂપ નથી જોવું, અમે તારા સ્વરૂપના ભૂખ્યા નથી. આ બાહ્ય દેખાય છે તે, એ બધા ચામડીના રૂપ રંગ છે. ચોખ્ખો થઈને આવ એટલે અંદર જે બધું ભભૂત ભરીને ભરીને આવ્યો છું ને, જે અહમ મમત્વની માયા, એ બહાર મૂકી આવ, પછી આવ તો આ ભગવાનના બોધ તને પરિણામ પામ.
ઉપદેશ સદગુરુનો પામવારે, તાળી સ્વછંદની પ્રતિબંધ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે.
અરે આ એક સમજાવતા હતા કે આ બધું આ બે છોડીને આવજે, સ્વચ્છંદ અને પ્રતિબંધ છોડીને આવજે. આ જબરજસ્ત આ વિષય વિકારનું માલિન્ય છે. આ કંઈક આવી ગયા પણ કંઈકને ન સમજાયું. એટલા બ્રહ્મચારી જે આવે ને, પૂછ્યું, બોલો માસ્તર આ પ્રતિબંધનો અર્થ તો કયો? અને ખ્યાલ આવ્યો. અદભુત સદગુરુનો ઉદ્દેશ. પરિણામની વિષમતા. આપણે મુશ્કેલીએ છીએ કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બોધ સામગ્રી પ્રાપ્ત થવા છતાં પરિણામની વિષમતા. પરમ કૃપાળુ દેવનો સનાતન માર્ગને એકાંત પકડીને બેઠો એ જીવને શું કહેવું? હજી એનું લક્ષ ભગવાન ઉપર નથી જતું, ભગવાનના બોધ ઉપર નથી જતું, વ્યક્તિ ઉપર જાય છે, વ્યવહાર ઉપર જાય છે. વિષમ પરિણામ છે. 40-40 વર્ષની સાધના છે, કઈ અર્થ? વિષમ પરિણામ છે. કારણ કે ચિત્તમાં વિષય વિકારની મલિનતા છે. હજી અહમત્વ અને મમત્વ ગયું નથી, હજી સંકીર્ણતા અને સંકુચિતતા ગઈ નથી, હજી રાગ દ્વેષ અને મતભેદની ગાંઠ બરોબર બાંધીને બેઠો છે. મુશ્કેલ છે. પરિણામ બોધ પરિણમિત કેમ ન થાય? સાધનાનું પરિણામ કેમ ન આવે? દેવચંદ્રજી મહારાજે કહ્યું કે સ્વામી દર્શન સમો નિમિત્ત લઈ નિર્મળો જો ઉપાદાને સૂચિન થાય. સ્વામી દર્શન તીર્થંકરની પ્રતિમાના દર્શનથી જો તારું ઉપાદાન જો શુદ્ધ ન થયું તો જરૂર કા નિમિત્તમાં વાંધો છે ને કામ તારામાં વાંધો છે, કાં તો મારો ભગવાન ખોટો અને કાં તું ખોટો. હવે નક્કી શું કરવું છે? જે પુરુષો કહ્યું કે ગચ્છ મત સંપ્રદાય કોઈ દર્શન બધાથી પર છીએ, એને આરાધવા વાળો જો એની અંદર રોકાઈ જાય તો ભગવાન ખોટો કે તું ખોટો, નિર્ણય લેવો પડશે. અહીંયા વિષય વિકારની જે સહિત મતિના યોગ છે એનું કૃપાળુ દેવે કહ્યું કે પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આવા જીવનમાં સત્પુરુષનો અને સદગુરુનો યોગ થયો તો શું અને ન થયો તો શું, એને થયો હોય એ પણ જગતના જીવોને માટે કોઈ લાભ નથી. કારણ કે એક નામ વધારે સત્પુરુષ કહેવું, કંઈકને બદનામ કર્યા છે એમાં એકને વધારે. આ તો આશાતના જ કરવા બેઠો છે ને, કંઈકને બદનામ કર્યા છે. કારણ કે જ્યારે હોય ત્યારે કે કઈ ધર્મ બરમ જેવું નથી, હું તો કેટલી જગ્યાએ જેવો ભાઈ, આ ફલાણું અહીંયા જેવું, અહીંયા જેવો, અહીંયા જેવો, પણ તું જ હવે વિષય વિકારથી ભરેલો છું. હવે આ બધાને શું કામ ડગામાં દોષ દેશ, અહીંયા જેવો ને અહીંયા જેવો, અહીંયા જેવો ને અહીંયા કાંઈ નથી, અહીંયા કાંઈ નથી, અહીંયા કાંઈ નથી. આને સરવાળો કરો, આમાં એ જ્યાં ન જાય એ જ લાભમાં છે, નહીં તો પછી એનું નામ ઉમેર્યું. હવે રેવા દે ને ભાઈ, અહીંયા હું તો જેવો છું. એટલે કોઈક ડાયો હોય તો કે ભાઈ તું તારામાં જો ને, પેલા આખા ગામનું તો એનાલિસિસ કરવા નીકળો છો, બહુ મુશ્કેલ છે. યોગ અયોગ થાય એમાં સત્પુરુષનો યોગ જો અયોગમાં પરિણામે તો એ જીવની મહાદશા છે. એટલે કૃપાળુ દેવે તો એને કહ્યું છે અનંતારો મંદિરનું જો કોઈ કારણ હોય તો આ છે સત્પુરુષ પ્રત્યેની અવજ્ઞા, એના અવર્ણવાદ, એને માટે થઈને જીવ નિમિત્ત બને. સત્પુરુષના અવર્ણવાદ જીવનની મોટામાં મોટી કસો, એના કરતા સંસાર ભોગવી લેવો સારો, એના બંધથી છૂટી જવા છે. સંસારના બંધથી છૂટવું સરળ છે, પણ પરમાર્થ માર્ગ અને સત્યની વિરાધના, સત્પુરુષની વિરાધના, એના બંધ